એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આમ તો આપણી દુનિયા વિશેની જે સમજ છે ને એને કદાચ થોડી હચમચાવી નાખે. પુસ્તક છે સ્ટીવન પિંકરનું, ધ બેટર એન્જલ્સ ઓફ અવર નેચર. ગુજરાતીમાં કહીએ તો આપણા સ્વભાવના શ્રેષ્ઠ દેવદૂતો.
અને એની જે મુખ્ય દલીલ છે એ ખરેખર થોડી ચોંકાવનારી છે. આપણે રોજે રોજ સમાચારમાં યુદ્ધ, ગુના, હિંસા આ બધું સાંભળીએ છીએ, એટલે આપણને એમ જ લાગે કે દુનિયા વધારે ને વધારે ખતરનાક બની રહી છે.
હા, એવું જ લાગે છે.
પણ પિંકર પુરાવા સાથે કહે છે કે જો લાંબા ગાળે જોઈએ, એટલે કે સદીઓના હિસાબે, તો માનવ ઇતિહાસમાં હિંસાના દરેક સ્વરૂપમાં, મતલબ કે યુદ્ધથી લઈને સામાન્ય મારામારી સુધી, એક મોટો સ્થિર ઘટાડો થયો છે.
અચ્છા, આજના સમયમાં આ વાત તો બહુ જ શું કહેવાય, પ્રસ્તુત કહેવાય. જ્યારે ચારે બાજુ થોડી નિરાશા જેવું લાગે, ભયનો માહોલ હોય, ત્યારે આ પુસ્તક એક રીતે ડેટા આધારિત આશા આપે છે.
બરોબર.
કે કદાચ આપણે ઇતિહાસના સૌથી શાંતિપૂર્ણ સમયમાં જીવી રહ્યા છે. શું આ સાચું હોઈ શકે? એટલે આની પર તો ઊંડાણપૂર્વક વિચારવું જ પડે.
હા, અને આ પુસ્તક ખાલી આંકડા નથી આપતું, એ સમજાવવાની કોશિશ કરે છે કે આવું કેમ થયું, કયા કારણો છે આ ઘટાડા પાછળ.
તો શરૂઆત લેખકથી જ કરીએ. સ્ટીવન પિંકર કોણ છે અને આપણે એમની વાત કેમ સાંભળવી જોઈએ?
જો, સ્ટીવન પિંકર કોઈ સામાન્ય લેખક નથી. એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે અને દુનિયાના જે અગ્રણી ચિંતકો છે એમાં એમની ગણના થાય છે.
હા,
એ પ્રાયોગિક મનોવિજ્ઞાની છે. પછી જ્ઞાનાત્મક વૈજ્ઞાનિક, એટલે કે આપણું મન કઈ રીતે કામ કરે છે, વિચારે છે, એના અભ્યાસુ અને ભાષાશાસ્ત્રી પણ છે.
હા, એમના બીજા પુસ્તકો વિશે સાંભળ્યો છે, જેમ કે ધ લેંગ્વેજ ઇન્સ્ટિંક્ટ, હાઉ ધ માઇન્ડ વર્ક્સ. એમની ખાસિયત એ છે કે જે જટિલ વૈજ્ઞાનિક વિચારો હોય ને એને પણ બહુ સરળ રીતે સમજાવે છે.
બિલકુલ. અને આ પુસ્તક માટે એમનો દ્રષ્ટિકોણ બહુ જ ખાસ છે, કારણ કે એ ખાલી ઇતિહાસકાર નથી. એ મનોવિજ્ઞાન, ઉત્ક્રાંતિ, જીવવિજ્ઞાન આ બધાનો ઉપયોગ કરીને હિંસાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.
અચ્છા.
મતલબ કે એ ખાલી ઘટનાઓ નથી ગણાવતા, પણ પૂછે છે કે માનવ મન કેમ હિંસા તરફ જાય છે અને કઈ બાબતો એને શાંતિ તરફ લઈ જઈ શકે છે.
એટલે એ હિંસાને ખાલી સમાજ કે રાજકારણના એંગલથી નથી જોતા, પણ માનવ સ્વભાવના ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરે છે.
અને સૌથી અગત્યનું, એમનો જે અભિગમ છે એ પૂરેપૂરો ડેટા આધારિત છે. એ ખાલી સમાચારોની હેડલાઇન કે પોતાની માન્યતા પર નથી ચાલતા. એ હજારો વર્ષના આંકડા, પુરાતત્વીય પુરાવા, ઐતિહાસિક દસ્તાવેજો આ બધાનું વિશ્લેષણ કરે છે. આનાથી એમને લાંબા ગાળાના જે પ્રવાહો છે એ પકડવામાં મદદ મળે છે. અને ઘણીવાર આ પ્રવાહો આપણી રોજિંદી જે ધારણાઓ હોય એનાથી સાવ જુદા હોય છે.
તો આ પુસ્તકનો મૂળ સંદેશ શું છે? મતલબ પિંકર શું કહેવા માંગે છે ટૂંકમાં?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે એ આમ તો સરળ છે, પણ ક્રાંતિકારી કહી શકાય કે હિંસામાં ઘટાડો એ કોઈ અકસ્માત નથી, એ માનવ ઇતિહાસની એક વાસ્તવિક, માપી શકાય તેવી હકીકત છે, અને બહુ જ મહત્વની હકીકત છે.
અને કદાચ આપણા ઇતિહાસનો સૌથી મોટો પણ સૌથી ઓછો વખણાયેલો વિકાસ.
એમ બરાબર, એવું જ.
પણ આજના સમાચારો જોઈએ તો આ વાત માનવી થોડી અઘરી લાગે છે. પિંકર આ દલીલ કઈ રીતે રજૂ કરે છે, શેના આધારે?
એ પુરાવાઓની એક બહુ મોટી રેન્જ રજૂ કરે છે. પુસ્તકની શરૂઆત જ એક ભ્રમણા તોડીને કરે છે. આપણે માનીએ છીએ ને કે આપણા પૂર્વજો એકદમ શાંતિથી પ્રકૃતિની નજીક રહેતા ભરા આદિવાસીઓ હતા.
હા, એવી એક રોમેન્ટિક કલ્પના છે.
પિંકર કહે છે, ડેટા જુઓ. પુરાતત્વીય અને માનવશાસ્ત્રીય ડેટા બતાવે છે કે જે રાજ્યવિહીન સમાજો હતા, જ્યાં કોઈ કેન્દ્રીય સત્તા નહોતી, ત્યાં હિંસક મૃત્યુનો દર આજના કરતા અનેક ગણો વધારે હતો. જેને આપણે કુદરતી અવસ્થા કહીએ એ ખરેખર બહુ ક્રૂર હતી.
ઓહો, એટલે શરૂઆત જ આપણી એક માન્યતાને પડકારીને થાય છે.
હા,
તો પછી આ ઘટાડો થયો કઈ રીતે, એની આખી સફર કેવી છે?
પિંકર મુખ્યત્વે છ મોટા ઐતિહાસિક ઘટાડાઓની વાત કરે છે. આપણે બધાની વિગતમાં નહીં જઈએ, પણ મુખ્ય મુદ્દા સમજીએ. પહેલો મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે અરાજકતામાંથી નીકળીને પહેલા કેન્દ્રીય રાજ્યો બન્યા. જેને પિંકર શાંતિકરણ પ્રક્રિયા પેસિફિકેશન પ્રોસેસ કહે છે.
મતલબ કે રાજ્ય આવ્યું, એણે હિંસા પર પોતાનો એકાધિકાર સ્થાપ્યો, એટલે વ્યક્તિગત બદલો લેવાની વૃત્તિ, સતત ચાલતા ઝઘડા એ ઘટ્યા.
એટલે કે એક મજબૂત શાસન, ભલે એ સંપૂર્ણ ન હોય, પણ પેલી અરાજકતા કરતાં તો વધુ શાંતિ લાવ્યો. આ થોમસ હોબ્સનો લિવ્યાથનવાળો વિચાર થયો નહીં?
બિલકુલ, પિંકર હોબ્સના આ વિચારને બહુ મહત્વ આપે છે. પછી આવે છે યુરોપમાં સભ્યતા પ્રક્રિયા,
સિવિલાઇઝિંગ પ્રોસેસ. આ સમયમાં લોકોની રીતભાત સુધરી, સ્વનિયંત્રણ વધ્યું, વ્યાપાર વધ્યો. આ બધાને લીધે રોજિંદી હિંસા અને ક્રૂરતામાં મોટો ઘટાડો થયો.
અચ્છા,
મધ્યયુગમાં જે હત્યાના દર હતા એની સરખામણીમાં પછીના સમયમાં 10-50 ગણો ઘટાડો નોંધાયો છે.
અરે કહેવાય. અને ત્યાર પછી?
પછી આવી માનવતાવાદી ક્રાંતિ, હ્યુમેનિટેરિયન રેવોલ્યુશન. આ ખાસ કરીને જ્ઞાનોદય એટલે કે એનલાઇટમેન્ટના વિચારોથી પ્રેરિત હતી. આ સમયે ગુલામી, જાહેરમાં ત્રાસ આપવો, ધર્મના નામે અત્યાચાર કરવો, આવી જે ભયાનક પ્રથાઓ હતી એની સામે અવાજ ઉઠ્યો.
હા,
તર્કનો ઉપયોગ, સહાનુભૂતિ, ખાસ કરીને નવલકથાઓ અને વાંચન વધવાથી, સાક્ષરતા, આ બધાએ મોટો ભાગ ભજવ્યો. ધીમે ધીમે આ પ્રથાઓ નાબૂદ થઈ.
અને આધુનિક યુગમાં 2 વિશ્વયુદ્ધો પછી પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો.
હા, રસપ્રદ રીતે ચાલુ રહ્યો. પિંકર બીજા વિશ્વયુદ્ધ પછીના સમયને લાંબી શાંતિ, ધ લોંગ પીસ, કહે છે. આ સમયમાં જે મોટી મહાસત્તાઓ હતી એમની વચ્ચે સીધું યુદ્ધ નથી થયું.
બરોબર, પરમાણુ શસ્ત્રોનો ડર, લોકશાહીનો ફેલાવો વગેરે કારણો હશે.
હા, એ બધા કારણો ગણાવે છે. અને પછી શીતયુદ્ધ પૂરું થયું એ પછીના સમયને એ નવી શાંતિ, ધ ન્યૂ પીસ, કહે છે. આમાં ગૃહયુદ્ધો, નરસંહાર, આવા જે બીજા પ્રકારના સંગઠિત સંઘર્ષ હતા એમાં પણ ઘટાડો જોવા મળ્યો.
અને છેલ્લો ઘટાડો
છેલ્લે આવે છે, અધિકાર ક્રાંતિઓ. એટલે કે નાગરિક અધિકાર, સ્ત્રી અધિકાર, બાળ અધિકાર અને હવે તો પ્રાણી અધિકારની ચળવળો. આ બધાને કારણે સમાજના જે નબળા વર્ગો હતા એમની સામે થતી હિંસામાં ઘટાડો થયો છે.
ઓકે, એટલે આ તો હિંસાના ઘટાડાનો એક બહુ મોટો લાંબો ઇતિહાસ છે. પણ સૌથી મહત્વનો સવાલ, આવું થયું કેમ? આ બધા ઘટાડા પાછળનું કારણ શું?
અહીં જ પિંકરની જે મનોવૈજ્ઞાનિક સૂઝ છે એ કામ આવે છે. એ કહે છે કે આપણા સ્વભાવમાં, આપણા મનમાં હિંસા તરફ દોરી જતા કેટલાક પરિબળો છે જેને એ આંતરિક રાક્ષસો કહે છે.
જેમ કે
શિકાર કરવાની વૃત્તિ, બીજા પર પ્રભુત્વ જમાવવાની લાલસા, બદલો લેવાની ભાવના, બીજાને દુઃખ આપીને આનંદ મેળવવાની વૃત્તિ, પરપીડન અને ઘણીવાર કોઈ વિચારધારાના નામે થતી ક્રૂરતા.
બરાબર.
પણ એ જ સમયે આપણામાં શાંતિ તરફ લઈ જતા ગુણો પણ છે જેને એ શ્રેષ્ઠ દેવદૂતો કહે છે. જેમ કે સહાનુભૂતિ, એટલે કે બીજાનું દુઃખ સમજવાની ક્ષમતા, સ્વનિયંત્રણ, નૈતિકતાની ભાવના અને તર્કનો ઉપયોગ કરવાની શક્તિ.
તો ઇતિહાસની આખી સફર એ આ દેવદૂતો અને રાક્ષસો વચ્ચેની લડાઈ જેવી છે, અને ધીમે ધીમે દેવદૂતો જીતી રહ્યા છે.
હા, એક રીતે કહી શકાય. પિંકર દલીલ કરે છે કે માનવ સમાજે ધીમે ધીમે ભૂલો કરીને એવી પરિસ્થિતિઓ અને એવી સંસ્થાઓ બનાવી છે જે આપણા શ્રેષ્ઠ દેવદૂતોને પ્રોત્સાહન આપે અને પેલા આંતરિક રાક્ષસોને કાબૂમાં રાખે. આ કોઈ ચમત્કાર નથી થયો, પણ ચોક્કસ ઐતિહાસિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણોનું પરિણામ છે.
તો ચલો આ કારણો પર થોડી વધુ વાત કરીએ. પિંકરના મતે કઈ મુખ્ય શક્તિઓ છે જેણે આ શાંતિ તરફની ગતિમાં મદદ કરી, જેણે આ દેવદૂતોને પાંખો આપી, એમ કહી શકાય?
હા, પિંકર મુખ્યત્વે 5 મોટી ઐતિહાસિક શક્તિઓ ઓળખાવે છે. પહેલું અને સૌથી મૂળભૂત છે લેવ્યાથન, એટલે કે એક અસરકારક રાજ્ય, એક સરકાર જે કાયદો અને વ્યવસ્થા જાળવે અને હિંસાના ઉપયોગ પર પોતાનો એકાધિકાર રાખે. જ્યાં કોઈ નિયમન નથી, કોઈ સજાનો ડર નથી, ત્યાં નાના ઝઘડા પણ મોટું સ્વરૂપ લઈ શકે છે. રાજ્ય, ભલે એમાં ખામીઓ હોય, પણ આ મૂળભૂત અરાજકતાને રોકે છે.
આ વાત તો સમજાય એવી છે. એટલે મજબૂત અને ન્યાયી શાસન શાંતિ માટે પહેલી શરત છે. બીજું પરિબળ કયું?
બીજું છે સૌમ્ય વાણિજ્ય, એટલે કે વેપાર અને આર્થિક રીતે એકબીજા પર આધાર રાખવો.
અચ્છા, એ કઈ રીતે?
જ્યારે બીજા લોકો તમારા માટે ગ્રાહક તરીકે, વેપારી તરીકે કે ઉત્પાદક તરીકે ઉપયોગી હોય, મતલબ કે એ જીવતા હોય તો તમને ફાયદો થતો હોય, ત્યારે એમને મારી નાખવાની વૃત્તિ ઘટે છે. વેપાર લોકોને જોડે છે, એ પોઝિટિવ સમ ગેમ બનાવે છે જ્યાં બંને પક્ષ જીતી શકે. યુદ્ધની જેમ ઝીરો સમ ગેમ નહીં જ્યાં એક જીતે ને બીજો હારે.
એટલે વસુદૈવ કુટુંબકમનો આર્થિક આધાર જોડાણ શાંતિ લાવે છે. રસપ્રદ, ત્રીજું પરિબળ કયું?
ત્રીજું છે સ્ત્રીકરણ. આનો અર્થ એ નથી કે સ્ત્રીઓ કુદરતી રીતે જ શાંતિપ્રિય હોય છે, પણ જેમ જેમ સમાજમાં સ્ત્રીઓનો પ્રભાવ વધ્યો છે, એમના મૂલ્યો જેમ કે સહકાર, સંભાળ ને વધુ મહત્ત્વ મળ્યું છે, તેમ તેમ એકંદરે હિંસા ઘટી છે. સ્ત્રીઓને વધુ અધિકાર અને અવાજ મળવાથી સમાજ થોડો ઓછો આક્રમક બન્યો છે એમ પિંકરનું માનવું છે.
આ પણ વિચારવા જેવો મુદ્દો છે. અને ચોથું?
ચોથું છે વિશ્વ બંધુત્વ, કોઝમોપોલિટનિઝમ. આ શબ્દ મોટો લાગે, પણ એનો અર્થ છે કે આપણો દૃષ્ટિકોણ વિશાળ બનવો. સાક્ષરતા, શહેરીકરણ, મુસાફરી, માસ મીડિયા, આ બધાને કારણે આપણે બીજા લોકો, બીજી સંસ્કૃતિઓ, બીજા વિચારોના સંપર્કમાં આવીએ છીએ.
હા,
આપણે પુસ્તકો વાંચીને, ફિલ્મો જોઈને, સમાચારો દ્વારા બીજાના જીવનને, એમના દૃષ્ટિકોણને સમજી શકીએ છીએ. આનાથી આપણી સહાનુભૂતિનું વર્તુળ, સર્કલ ઓફ એમ્પથી, મોટું થાય છે. આપણે બીજા લોકોને પણ આપણા જેવા જ માણસ ગણતા શીખીએ છીએ.
એટલે જ્ઞાન અને અનુભવ આપણને વધુ સહિષ્ણુ અને સમજદાર બનાવે છે. અને છેલ્લું, પાંચમું પરિબળ કયું છે?
પાંચમું, અને જે મને લાગે છે કે સૌથી વધુ આશા જગાવે છે, તે છે તર્કનો એસ્કેલેટર, ધી એસ્કેલેટર ઓફ રીઝન. પિંકર માને છે કે સમય જતાં માનવ જાતે વધુને વધુ તર્ક, બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની સમસ્યાઓ ઉકેલવાનું શીખ્યું છે.
જેમ કે
તર્ક આપણને સમજાવે છે કે હિંસા લાંબા ગાળે નુકસાનકારક છે, સહકારથી બધાને ફાયદો થાય છે. તર્ક આપણને શીખવે છે કે આપણે એવી સામાજિક, રાજકીય, આર્થિક વ્યવસ્થાઓ બનાવી શકીએ છીએ જે વધુ ન્યાયી હોય અને બધાનું ભલું કરે. શિક્ષણ, વિજ્ઞાન, આ બધું આ તર્કના એસ્કેલેટરને ગતિ આપે છે.
વાહ, તો ટૂંકમાં કહીએ તો મજબૂત શાસન, આર્થિક અને સાંસ્કૃતિક જોડાણ, સ્ત્રીઓનો વધતો પ્રભાવ અને તર્કનો વધતો ઉપયોગ, આ બધા પરિબળોએ મળીને ધીમે ધીમે આપણને વધુ શાંતિપૂર્ણ બનાવ્યા છે.
હા, પિંકરની મુખ્ય દલીલ આ જ છે, અને આ કોઈ એક દિવસમાં નથી થયું, આ સદીઓની પ્રક્રિયા છે. એટલે જ રોજના સમાચારો જોઈને આપણને આ ઘટાડો દેખાતો નથી.
બરાબર, તો આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ કયા છે જે આપણા શ્રોતાઓને ખાસ યાદ રાખવા જેવા લાગે?
મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ એ છે, ડેટા પર ધ્યાન આપો, ખાલી વાર્તાઓ પર નહીં. આપણી દુનિયા વિશેની જે સમજ છે એ ઘણીવાર તાજેતરની નાટકીય ઘટનાઓ એટલે કે સમાચારો પર આધારિત હોય છે.
હા, જે વધુ સનસનાટી ભર્યું હોય એ જ યાદ રહે.
બરોબર, પણ આ લાંબા ગાળાના પ્રવાહોનું સાચું ચિત્ર નથી આપતું. દુનિયા ખરેખર કેવી છે એ જાણવા માટે આંકડા, પુરાવા, લાંબા ગાળાનું વિશ્લેષણ જોવું જરૂરી છે.
આજના મીડિયાના જમાનામાં આ વાત તો બહુ જ મહત્વની છે. બીજો મુખ્ય સંદેશ,
સંસ્થાઓનું, ખાસ કરીને સારા શાસનનું મહત્વ. પિંકર વારંવાર ભાર મૂકે છે કે લેવ્યાથન એટલે કે કાયદાનું શાસન, અસરકારક સરકાર, એ શાંતિ માટે અનિવાર્ય છે. જ્યાં શાસન નબળું હોય કે ભ્રષ્ટ હોય, ત્યાં અરાજકતા અને હિંસા વધે છે. આપણે ભારતમાં પણ સારા શાસન અને મજબૂત લોકતાંત્રિક સંસ્થાઓનું મહત્વ સમજી શકીએ છીએ.
અને ત્રીજો સંદેશ પેલો જોડાણ વિશે હતો, ખરું ને?
હા, જોડાણ શાંતિને પ્રોત્સાહન આપે છે. પછી એ આર્થિક જોડાણ હોય જેમ કે વેપાર, કે પછી સાંસ્કૃતિક જોડાણ હોય જેમ કે વિચારોનું આદાનપ્રદાન, પ્રવાસન, કળા. જ્યારે લોકો એકબીજા પર નિર્ભર હોય, એકબીજાને સમજે, ત્યારે સંઘર્ષની શક્યતા ઘટે છે. બીજાને દુશ્મન નહીં પણ ભાગીદાર તરીકે જોવાની દ્રષ્ટિ કેળવાય છે.
અને ચોથો મુદ્દો જે મને બહુ ગમ્યો એ તર્ક અને સહાનુભૂતિ વિશેનો છે.
બિલકુલ, તર્ક અને સહાનુભૂતિ પ્રગતિના એન્જિન છે. જેમ જેમ આપણે તર્કનો ઉપયોગ કરીને સમસ્યાઓ ઉકેલતા શીખીએ છીએ અને જેમ જેમ આપણી સહાનુભૂતિનું વર્તુળ વિસ્તરે છે, પહેલાં ખાલી કુટુંબ, પછી જ્ઞાતિ, ગામ, દેશ અને હવે આખી માનવતા અને પ્રાણીઓ સુધી, તેમ તેમ આપણે વધુ સારો, વધુ ન્યાયી અને ઓછો હિંસક સમાજ બનાવી શકીએ છીએ.
પુસ્તકમાં કેટલાક વિચારો બહુ ધારદાર રીતે રજૂ થયા છે. એવા કોઈ ખાસ વિચારો કે કોટ્સ જેવા મુદ્દા છે જે આપણને યાદ રહી જાય?
હા, ચોક્કસ. દાખલા તરીકે પેલો ડેટાવાળો મુદ્દો. પિંકર કહે છે એમ કે હિંસા વિશેની આપણી માન્યતાઓ ખાલી અભિપ્રાય નથી, એ ચકાસી શકાય તેવી પૂર્વધારણાઓ છે. જ્યારે આપણે સમાચારોને બદલે આંકડા જોઈએ છીએ ત્યારે સત્ય ઘણીવાર આપણી ધારણા કરતાં જુદું હોય છે. આ આપણને યાદ અપાવે છે કે દુનિયાને સમજવા માટે ભાવના કરતાં પુરાવા વધુ ભરોસાપાત્ર છે.
અને રાજ્યના મહત્વ વિશેનો વિચાર પણ બહુ સ્પષ્ટ છે.
હા, એ કહે છે થોમસ હોબ્સ સાચા હતા. રાજ્ય વગરની દુનિયા સુમેળની નહીં પણ સતત ભય અને હિંસાની દુનિયા છે. લેવ્યાથન, એની બધી ખામીઓ છતાં, માનવ ઇતિહાસની સૌથી મોટી શાંતિ સ્થાપનારી શોધ છે. આ આપણને સુવ્યવસ્થિત સમાજ, કાયદાના શાસનનું મૂલ્ય સમજાવે છે.
મને પેલો માનવ સ્વભાવની જટિલતાવાળો વિચાર પણ બહુ સ્પર્શી ગયો.
એ પણ ખૂબ જ મહત્વનો છે. એ કહે છે જે મગજ બદલો લેવા અને બીજા પર હુકમ ચલાવવા સક્ષમ છે એ જ મગજમાં સહાનુભૂતિ અને સ્વનિયંત્રણના બીજ પણ છે. હિંસાના ઘટાડાની વાર્તા એ છે કે માનવ સમાજોએ કઈ રીતે પ્રયત્નો અને ભૂલો દ્વારા આપણા શ્રેષ્ઠ દેવદૂતોને પોષણ મળે એવી પરિસ્થિતિઓ બનાવવાનું શીખી લીધું છે.
આનો અર્થ કે આપણે બદલાઈ શકીએ છીએ, સુધરી શકીએ છીએ, પ્રગતિ શક્ય છે.
બરાબર. સ્વભાવ બદલવાની જરૂર નથી પણ સંજોગો સુધારવાની જરૂર છે જે આપણા સારા ગુણોને બહાર લાવે.
તો આ બધી ચર્ચા પરથી આપણા રોજિંદા જીવન માટે શું બોધપાઠ લઈ શકાય? આપણે આ પુસ્તકમાંથી શું શીખી શકીએ વ્યવહારુ રીતે?
ઘણી બધી રીતે ઉપયોગી છે. પહેલું તો માહિતીનો વિવેકપૂર્ણ ઉપયોગ. જ્યારે પણ કોઈ સમાચાર વાંચીએ કે જોઈએ ત્યારે તરત જ કોઈ તારણ પર કૂદી પડવાને બદલે થોડું અટકીને વિચારવું. શું આ લાંબા ગાળાના ટ્રેન્ડનો ભાગ છે કે ખાલી એક ઘટના છે? શું આના વિશે કોઈ ડેટા ઉપલબ્ધ છે? આનાથી આપણે વધુ સંતુલિત રહી શકીએ અને ખોટા ભયથી બચી શકીએ.
એટલે કે થોડું ક્રિટિકલ થિંકિંગ વાપરવું, મીડિયા લિટરેસી કેળવવી. બરાબર. બીજું શું?
સારી સંસ્થાઓ અને સુશાસનને ટેકો આપવો. આપણા સ્થાનિક સ્તરે પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં વ્યવસ્થા સારી હોય, નિયમોનું પાલન થતું હોય, ત્યાં જીવન વધુ સુરક્ષિત અને શાંતિપૂર્ણ હોય છે. લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવો, કાયદાનું પાલન કરવું, જવાબદારી માંગવી, આ બધું જ શાંતિ જાળવવામાં મદદ કરે છે.
અને પેલા શાંતિદાયક પરિબળો, વાણિજ્ય, વિશ્વ બંધુત્વ, તર્ક, એને આપણે વ્યક્તિગત રીતે કઈ રીતે પ્રોત્સાહન આપી શકીએ?
નાના નાના પવ્યાકી શરૂઆત કરી શકાય. જેમ કે સૌમ્ય વાણિજ્ય માટે આપણે ન્યાયી વેપાર, ફેર ટ્રેડને ટેકો આપી શકીએ, સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી શકીએ. વિશ્વ બંધુત્વ માટે જુદા જુદા વિષયો પર વાંચવું, અલગ સંસ્કૃતિના લોકો સાથે આદરપૂર્વક વાત કરવી, નવી ભાષા શીખવાનો પ્રયત્ન કરવો, મુસાફરી કરવી,
હા, પોતાનો દૃષ્ટિકોણ વિશાળ કરવો,
અને તર્ક અને સહાનુભૂતિનો ઉપયોગ તો આપણે આપણા પોતાના રોજિંદા સંબંધોમાં અને ઝઘડાઓમાં પણ કરી શકીએ છીએ.
એ કઈ રીતે?
પોતાના ગુસ્સા કે પૂર્વગ્રહ, આંતરિક રાક્ષસોને ઓળખવા અને જ્યારે કોઈ મતભેદ થાય ત્યારે સામેવાળાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો, સહાનુભૂતિ, અને ઝઘડો કરવાને બદલે સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવું, તર્ક. હું સાચો, તું ખોટો, એના બદલે આપણે આ સમસ્યાને કઈ રીતે ઉકેલી શકીએ એવો અભિગમ રાખો.
બહુ સરસ. તો આ પુસ્તક પરથી અંતિમ તારણ શું કાઢી શકાય? તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી શીખ કઈ રહી? મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે શાંતિ એ કોઈ ભૂતકાળની ખોવાયેલી સોનેરી અવસ્થા નથી જેને આપણે પાછી મેળવવાની છે, પણ શાંતિ એ એક સિદ્ધિ છે. માનવજાતે ઘણી મહેનત, ઘણા વિચારો, ઘણી સંસ્થાઓ બનાવીને આ શાંતિ હાંસલ કરી છે અને એને ટકાવી રાખવા સતત પ્રયત્ન કરવો પડે છે. એ આપોઆપ નથી આવતી.
અને મારા માટે આ પુસ્તકે ખરેખર એક નવી જ આશા આપી છે. રોજના જે નકારાત્મક સમાચારો આપણે જોઈએ છીએ એની વચ્ચે એ જાણવું કે માનવ ઇતિહાસની લાંબી સફરમાં આપણે વધુ શાંતિપૂર્ણ બન્યા છીએ એ બહુ મોટી વાત છે. અને આ આશા કોઈ ખોખલી નથી પણ ડેટા અને પુરાવા પર આધારિત છે. એ યાદ અપાવે છે કે પ્રગતિ શક્ય છે, ભલે એ ધીમી હોય, ભલે એમાં ઉતાર ચડાવ આવે.
બિલકુલ. એટલે મુખ્ય સંદેશ એ જ છે કે ભલે આજે પણ દુનિયામાં ઘણી હિંસા અને ઘણા પડકારો છે, પણ માનવતાએ હિંસા ઘટાડવામાં જે સફળતા મેળવી છે એ નાની સૂની નથી, અને ભૂતકાળની આ સિદ્ધિઓ આપણને ભવિષ્ય માટે વધુ સારા પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરી શકે છે.
સાચી વાત. શાંતિ શક્ય છે, પણ એ માટે આપણા શ્રેષ્ઠ દેવદૂતો એટલે કે તર્ક, સહાનુભૂતિ, સ્વનિયંત્રણને જાગૃત રાખવા પડશે, અને એવી સંસ્થાઓ અને એવો સમાજ બનાવવા પડશે જે એમને સતત પોષણ આપે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.